पर्व आदिराज दस लक्षण परिसरण पर्व एम आज तप धर्मनी आराधना नो दिवस है। क्रमसर कथन में तो आवशे पण प्रणमन में तो आगळ पाछळ हशे के केवुं हशे? एक साथे सो चारित्रनी धर्म में ज आ बधुं समाई छे। आ तो एक सामे समझावा माटे ए लेवामां आवे छे। क्रोधथी रहित क्षमा मानथी रहित मार्दव ए चार कसाय करीने ए रीते विचार करिए तो चार कसाय गया एटले भले ते भूमिका ने योग अने एकत्व जो गयु तो शू थाय? एकत्व गयु मुनिदशा ने हजी त्रण कसायना क्रोधमान मां बया गया अनंतानु अप्रत्याख्यान पर तो शू थयु? सत्य स्वरूप हाथ में आयु हवे अस्तित्वमां। तो पछी चारित्रनी उग्रतामां साथे साथे शू होय छे के प्रणतिनी मर्यादा थवा मांडे छे। जे बाह्यमां पहेला तो मिथ्यात्व भावे तो कोई विषय बाकी नहोता। सम्यक दर्शन थया एकत्व छीटू पण हजी एटली प्रणति थोड़ी अस्थिरताए बहार जती हती। हवे प्रणति केवी आवे छे? मर्यादामां आवे छे तो संयम थयो अने तो पछी इच्छाओनो अभाव थतो जाय। क्यारे पण कोई पदार्थनी जरूरियात नहीं लागे तो एना प्रत्येना इच्छाओ विकल्प ही नहीं आवे। तो अहींया ज्यां आखी प्रणतिमां संयमनपणू थयुं छे प्राणी अने इंद्रिय संयम तो हवे स्वरूपनी स्थिरता वधती जाय छे अने बाहिना विषयोनी इच्छाओ हवे अस्थिरतानी पण केवी थाय छे ए छूटती जाय छे। तेनुं नाम इच्छा निरोध तप केवुं छे। अने एज वात ने गुरुदेव अस्थिर रूपे शू लीधुं तुं? प्रतपंती के आत्मा वितरागताथी स्वभायमान थाय। इच्छा ए आत्मा ने माटेनुं कलंक छे। ए आत्मा माटे ए मलिनता छे, अशुद्धि छे, अपवित्रपणुं छे। अने जेम गेरू लगावे अथवा तो जेम अत्यारना ब्रास लगाड़े तो एनाथी केवुं थाय? चमके छे। एम आत्मा वितरागताथी शोभायमान थाय तेनुं नाम तप कहेवामां आवे छे। विकल्प रूपे एने अंतरंगना छ अने बहिरंगना छ एम करीने बार प्रकारना तप कहेवामां आवे छे। बाकी विकल्पमां बधा क्रमो छे पण वितरागतानी प्रणती चारित्रनी प्रणती एक ज होय छे। सामान्यपणे तप एवो शब्द आवे एटले आपणने शू हशे कायम शू लागे? કે કાંઈક છોડ્યું છે ને કાંઈક ગ્રહણ કરવું છે ને એવું બધું? ઋષભદેવે પણ કેટલું તપ કર્યું હતું? કેટલું કર્યું હતું? એક વર્ષનું? ખરેખર તો નિયમરૂપથી તો 6 મહિનાના કહ્યા, પછી તો મળ્યું નહીં, બાકી તો 6 મહિના સુધી પોતે કર્યું અને 6 મહિના પછી 7 મહિનાને એ મળ્યું નહીં। ખરેખર એમની જે આખી આ આપણે કહીએ તપ કર્યું ઉપવાસ કર્યા એની દશા આપણી દશા શું હશે? આપણે તો કોઈ પ્રશ્ન જ નથી હોતો, એવું નથી યા તો એક દી કદાચ ખાવું ને ન ખાવું ને એ પ્રકાર કરીને એનાથી કદાચ ચાલો કરીએ। એમના જીવનમાં શું હતું? જે દી ઉપવાસ હોય તે દિવસે ખાવાની ઈચ્છા હોય કે ન ખાવાની ઈચ્છા હોય? જીવનમાં એ પ્રકાર વિચારવા જેવું છે કે ખરેખર ઈચ્છાનો બદલાવ કે ઈચ્છાનો અભાવ? તપની વ્યાખ્યામાં શું આવવું જોઈએ? ઈચ્છાનો અભાવ। આપણે શું કરીએ છીએ? ઈચ્છાનો બદલાવ। ઈચ્છાનો બદલાવ તો ઘણી વાર કરીએ, એમાં તો શું છે, પણ ઈચ્છાનું શું કરવું જોઈએ? એ ઈચ્છા જ થાય નહીં। કેમ ન થાય? ઈચ્છા કેમ ન થાય? આપણે તો માણસ છીએ, માણસ છે તો ખાવાની તો ઈચ્છા બટ નેચરલ છે ને, થાય જ ને, એમાં કાંઈ પૂછવાનું ન હોય ને। ફરીથી હજી તે તારા અસ્તિત્વને ક્યાં માન્યું છે? શું તું માણસ છો? આ 5 ઇન્દ્રિયથી બનેલું શરીર છે એ તારું અસ્તિત્વ છે? હું કોણ છું? હું ઈચ્છા માત્રથી રહી જ્ઞાયક તત્વ છું, જાણનાર તત્વ છું, અને જાણનાર તત્વને વળી ઈચ્છા શું હોય? જાણનારને શું ઈચ્છા હોય? અનુકૂળતા જાણવાની ઈચ્છા હોય, કે પ્રતિકૂળ જાણવાની ઈચ્છા હોય. જાણનાર તત્વને શું જાણવાની ઈચ્છા હોય? અનુકૂળ જાણવાની ઈચ્છા કે પ્રતિકૂળ જાણવાની ઈચ્છા? બંને જાણવાની ઈચ્છા હોય. અરે પહેલાં પ્રતિકૂળ અનુકૂળ ભાગલા પડ્યા તારું જ્ઞાતાપણું ક્યાં રહ્યો? જ્ઞેયોમાં તે જો ભાગલા પડ્યા છે અનુકૂળ પ્રતિકૂળ, અને એટલા માટે તે બોલી લઈએ જ, પણ ખબર નહીં કેટલો અર્થ આવડતો હશે. અનુકૂળ કહે પ્રતિકૂળ કહે, ય સચ્ચી મન કી વૃત્તિ, એવું જ આવે ને? ને પક્કા એમ કાંઈ બધું સરખું કોઈ આપણને હેરાન કરે, પરેશાન કરે, ખાવાનું મળે નહીં, આપે નહીં, એ બધું સારો અનુકૂળતા કહેવાય? શરીરમાં રોગ આવી શું કહેવાય, અનુકૂળતા કે પ્રતિકૂળતા? શરીર, હા શરીરમાં જ નહીં, શરીરની જ વાત છે. શરીરમાં આવે એ અનુકૂળ સંયોગ, સંયોગ જ કહે. અનુકૂળ સંયોગ છે કે પ્રતિકૂળ સંયોગ છે? ફરીથી સંયોગમાં તે ભાગલા કેમ પડ્યા? સંયોગને સંયોગ, સંયોગ કેવા હોય છે? વેદનભૂત છે કે જ્ઞેયભૂત છે? સમયસારમાં ઘણી જગ્યાએ ભાવક ભાવનુંથી ભેદજ્ઞાન આવે અને જ્ઞેય ભાવથી ભેદજ્ઞાન, બે જુદી છે. આગળ હમણાં જ આવ્યું હતું ને, સોપાધિક પરિણામ અને સાધિક પરિણામ. જીવનમાં ક્યારે પણ બે ભાગલા પાડજે, જ્ઞેય ભાવમાં તો ઈષ્ટ અનિષ્ટપણાનો તો કલ્પના જ કરતો નહીં. હજી ભાવકમાં રાગાદી ભાવ એ તારા વેદનભૂત છે તો અનિષ્ટકારક છે, પણ જ્ઞેયો તો જેનું કોઈ પર, જ્ઞેયોનું તો કોઈ પર કે છે ને, પછી હજી કેમ આવો અભિપ્રાય રહેશે? આ પાડોશી મારા ઘરમાં રહે છે, કેવું સ્ટેટમેન્ટ સારું લાગે ને? કેમ, એમાં શું છે? એમાં મારા પાડોશી છે ને મારા ઘરે રહેતા હોય. અરે પાડોશી કહેતા જ એનાથી શું થવું જોઈએ? ભિન્નતાનો ભાવ આવો છે. એમ જ્યાં સંયોગ કહે છે, પર કહે છે, અરે પર કહેતો હો તેને વેદનભૂત ભાવમાં કેમ તને આવે છે? તો એક અહીંયા જૈન દર્શનમાં તપ આવે એટલે આપણી હંમેશા નજર સેના ઉપર જાય છે? જેનું વેદન જ નથી એના તપની વ્યાખ્યા આવે. ત્યાગની વ્યાખ્યા આવે તો શેની વાત આવે? જેનું ગ્રહણ નથી એના ત્યાગની વાત. અને અહીંયા જેનું વેદન નથી એના તપની આવે. જીવનમાં ક્યારે પણ એ હું એક જ્ઞાન સ્વરૂપી તત્વ છું, એમાં મારી, મારામાં શું ખામી છે તો મારે બીજાની અધિક ગણીને એની ઈચ્છા કરવી છે? મને ઈચ્છા માત્રથી રહીત એક પરિપૂર્ણ હું તત્વ છું. એ પરિપૂર્ણ તત્વમાં ઠરી જવું, સ્થિર થવું, લીન થવું, એ સાચું તપ છે. કે જ્યાં કોઈ પ્રકારની ઈચ્છાઓનો ઉદ્ભવ થતો નથી. તો એ રીતે મુનિરાજે આવી આરાધના કરી. આ ક્યા કારણના મુનિરાજ માટેની આવી વ્યાખ્યા હોય? ઈચ્છા નિરોધ તપ ક્યાં માટે હોય? ત્રણેય કારણના બધે, પણ પંચમારામાં થોડુંક છૂટછાટ હોઈ શકે. પંચમારો છે, એમાંય હુંડા અવસર પીણી હોય તો છૂટછાટ, પણ નહીં તો કશી કોઈ કરશે નહીં. જો તમે આટલું બધું અઘરું રાખશો, પકડી પાડશો તો કોઈ કરશે નહીં. લોકો કરે એના માટે થોડીક શું કરવી જોઈએ? નહીં, થોડીક છૂટછાટ આપવી જોઈએ. કે નહીં, ઉપવાસ કરવામાં કદાચ બહુ થાય તો ઓલું લઈ લેવું, ફળાળી આર છૂટ લઈ લેવું. ફરીથી કોઈ જૈન દર્શનના સિદ્ધાંતો એ કોઈ કાળ માટેના છે, કોઈ ક્ષેત્રના માટે છે, તો કેના માટે છે? જૈન દર્શનના કોઈ પણ સિદ્ધાંતો અમુક કાળ માટે છે, અમુક ક્ષેત્ર માટે છે? નહીં. કેમ નહીં? કેમ નહીં? અરે જૈન દર્શનના સિદ્ધાંતો વસ્તુ સ્વરૂપના છે, તો વસ્તુ સ્વરૂપ ક્યાંય બદલાતું નથી. વસ્તુ સ્વરૂપ બદલાતું હશે, સાકર ભરત ક્ષેત્રમાં ગળી હોય, મહાવિદેમાં જીવનમાં જેમ વસ્તુ વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, તો એના સિદ્ધાંતો પણ બદલતા નથી. આ રીતે તપની આરાધનાનું મંગલ જીવનમાં આમાં એટલા માટે પણ આવ્યું હતું ને. કેવી રીતે કરવાનું હોય? પોતાની શક્તિ પ્રમાણે, હઠપૂર્વક નહીં. સહજતાનો માર્ગ છે. સહજતા શેમાં હોય? અંતરંગની વિતરાગતામાં હોય કે તે ભૂમિકાનો યોગ રાગમાં હોય કે નહીં? હઠ શેમાં હોય? સ્વભાવ સાથેની પણતિમાં તો છે જ, પણ તે ભૂમિકાને યોગ મુનિરાજને પંચ મહાવ્રત આદિ 28 મૂળગુણ કે શ્રાવકના અણુવત લઈને 12 અણુવત એ પણ સહજ ના હોય, બોજારૂપ ન હોય. સહજતા તે ભૂમિકાને એક સહજનાને નહીં ભાઈ, શું થાય ત્રણ કસાયનો અભાવ થયો એટલે મારે હવે શું કરવું પડશે, મહાવ્રત લેવા જ પડે ને, જંગલમાં જવું જ પડશે. અણુવ્રત બે કસાયનો અભાવ તો થયો, હવે મારે નિયમથી શું કરવું પડશે, અણુવ્રત એ દિગ્વ્રત દેશાવગાસ બધું આવે છે ને, પૌષત ઉપવાસને બધા લેવા પડે ને, લેવા પડે, લેવા પડે. બોજો છે એ નિશ્ચય તો નથી, વ્યવહાર પણ નથી. સહજ ભૂમિકાની જેમ સ્થિરતાની દશા છે તો એ સહજ ભૂમિકામાં એટલા વિકલ્પની મર્યાદા થયા વગર રહેશે નહીં. તો એ ચારિત્રના પુરુષાર્થે શું કર્યું, શ્રદ્ધાના પુરુષાર્થ શું કરે છે, શું કરે છે, એકત્વ તોડાવે છે. અને ચારિત્રનો પુરુષાર્થ શું કરે છે, વિતરાગતા એ પ્રકારની થાય છે કે એ ભૂમિકાને આનાથી હીન પ્રકારનો વિકલ્પ જ ન હોય, અસ્થિ નાસ્તિ. ચારિત્રમાં સ્થિરતાની એટલી દશાની ઉગ્રતા થાય છે કે ઓલા વિકલ્પ ગ્રસ્ત દશામાં રહેવાના વિકલ્પો એ મુનિરાજને યોગ્ય પરિણામ નથી. એમની ચારિત્રની સ્થિરતાનો એવો પ્રયાસ અંદરમાં પ્રણામન થઈ ગયું છે કે એને હવે આવા વસ્ત્રપાત્ર લેવા, ગ્રસ્ત દશામાં રહેવું, લોકોના પરિચયમાં રહેવું એ દશા જ હોઈ શકતી નથી. અંધારું જાય પણ કે પ્રકાશ નથી થયો, એવું શક્ય બને, એમાં શું છે, ના નહીં કહેવાનું, હા કહેવાનું, કારણ કે બે જુદું છે ને, અંધકાર ગયું પણ હજી પ્રકાશને આવતા, બે ભાઈઓ હોય એમ એક ભાઈ આવી ગયો બીજો હજી આવતા વાર લાગે, એમ થાય કે નહીં, ફરક પડે ને, પડે ને. અથવા એ રિવર્સ લઈએ આપણે કે પ્રકાશ થયો પણ હજી અંધકાર જાતો નથી. નહીં આજે આવ્યા હતા ને બે દ્રષ્ટાંત આવ્યા હતા ને, બે દ્રષ્ટાંત ક્યાં આવ્યા હતા, બે દ્રષ્ટાંત આવ્યો, મીઠાનું પાણીનું આવ્યું અને પ્રકાશને અંધકાર માટે, ને બે તો આવ્યા હતા પણ એમાં શું ફરક શું પાડ્યો હતો, એકમાં શક્યતા છે અને એકમાં અસંભવ છે. ઓલું તો શક્ય છે મીઠાનું પાણી અથવા પાણીનું, કારણ કે શું શબ્દ આપ્યો તેમાં, દ્રવ્યત્વ અને લવણપણાને બે વિરુદ્ધ નથી. પાણીનું દ્રવ્યત્વ એટલે પ્રવાહીપણું, પાણીનું પ્રવાહપણું અને મીઠાનું લવણપણું એને બેને સાથે રહેવામાં એમ ચૈતન્ય આત્મા જ્ઞાન હોય એમાં કોઈ વાંધો નથી આવતો, પણ રાગ અને જ્ઞાનને કોની જેવો તફાવત કીધો, પ્રકાશ અને અંધકાર, જ્યાં જ્યાં પ્રકાશ હોય ત્યાં ત્યાં અંધકાર હોય. જો ફરીથી આપણે લઈએ, આ બહુ જ અંધકાર છે ને, એકદમ ઇન બિટવીન જે છે ને, ઇન બિટવીનમાં એમાં બે કેવા હોય, મિક્સ હોય. ફરીથી આ બાજુ એકદમ ડાર્કનેસ હોય અને આ બાજુ એકદમ બ્રાઇટનેસ હોય, પણ એની વચ્ચેનું જે આવે ને ધૂંધળું, ન કહીએ આપણે ગુજરાતીમાં, ત્યાં શું હોય, બે સાથે હોય ને, સમજ તો પડી કે નહીં, તો ત્યાં શું હોય કે પ્રકાશ હોય કે અંધકાર હોય, ના ને, હા, નો મેન્સ લેન્ડમાં બે હોય કે નહીં, બે પ્રકાર હોય કે નહીં. અરે ભાઈ, જે જે પોઈન્ટ ઉપર, જે અણુ ઉપર પ્રકાશ હતો ત્યાં અંધકાર નહીં હોય, અને જ્યાં અંધકાર, તો બધું ભેળસેળ કરતાં બહુ જ આવડે છે જીવને, ભિન્નતાને ભિન્નતાનો સ્વીકાર કેમ કરતા નથી. આ જ્યાં પ્રકાશનો અંશ હશે ત્યાં નિશ્ચિતપણે અંધકાર નહીં હોય, અને જ્યાં અંધકારનો અંશ હશે ત્યાં નિશ્ચિતપણે, અરે બે અસંભવ છે. એમ તું જ્ઞાનમય ઉપયોગમય આત્મા, તું રાગરૂપ થાય કેવું છે, અસંભવ છે, અશક્ય ગુજરાતી એમ કહે ને, તું ઉપરથી નીચે પડતો હોય કે આ વાત આમ જ રહેવાની, જેમ કહીને વેપારમાં ને એમાં, કે આ તને કીધું એમ જ રહેવાનું, તારે લેવું ન લેવું તાર જે, એ આમ આવો સિદ્ધાંત અને આવો આવો કોણે શીખડાવ્યું, કોને જોયું જ્ઞાનમાં. જો એક કુંદકુંદ આચાર્યદેવ કોની સાક્ષીને આપીને વાત કરે છે, સર્વજ્ઞ ભગવાને તને કેવો જોયો છે, તને પૂતગલમય જોયો છે, રાગમય જોયો છે, કે તને કેવો જોયો છે, ઉપયોગો લક્ષણમ આવે છે ને ક્યાંક તત્વા સૂત્રમાં આવે છે કે આત્મા કેવો છે, ઉપયોગ લક્ષણ છે. અને એને જ અહીંયા કીધું સર્વજ્ઞ જ્ઞાન વિશેષદા ઉપયોગ લક્ષણ. અરે એક લક્ષણને પકડશું તો એક તત્વ સુધી પહોંચી જશું. ક્યારે પણ સાકર સુધી પહોંચવા માટે આપણે શું પકડીએ? ગળપણ. ગળપણ પકડો તો બીજા બધા સ્વાદોથી એ જુદું આપણને તરી આવશે. જેમ એમ એક લક્ષણ પકડવું છે. કયું લક્ષણ પકડવું છે? હું ઉપયોગ સ્વરૂપ. ઉપયોગમાં દર્શન, જ્ઞાન બધા જ ઉપયોગ શબ્દ બે રીતે વપરાય છે, અને એ રીતે ચારિત્રમાં પણ આવે છે. શુદ્ધો ઉપયોગ કહીએ છીએ, અશુભ ઉપયોગ પણ કહેવાય, શુભ ઉપયોગ કહેવાય, અને શુદ્ધો ઉપયોગ એ ચારિત્ર અપેક્ષા. અહીંયા દેખવા અને જાણવાની અપેક્ષા બેનું નામ શું કહેવાય? ઉપયોગ. અને એના માટે શું કહેવાય? દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, ચેતનાનો ઉપયોગ કહીએ. તો એ ચેતનામાં જ્ઞાન દર્શન બંને બસ એક લક્ષણને પકડીને ચાલજે, તને જ્ઞાયક સુધી પહોંચવાનો અવકાશ એ રહેશે. તો આ વાત આખી કરીને હવે જે વિષય આખો આવશે એ શું આવશે? હવે 26 ગાથાથી જે આખો વિષય સમયસારમાં આવવાનો છે. શિષ્ય પ્રશ્ન પૂછશે કે આપે તો શેનાથી ભિન્નતાથી વાત કરી? શરીર આદિ, રાગ આદિ, કે કારણ કે આત્મા કેવો છે? ઉપયોગ સ્વરૂપ છે. તો અમે તો જ્યાં તીર્થંકરની સ્તુતિઓ વાંચી તો વર્ણન કોનું આવતું હતું? તીર્થંકરનું. એટલે નામ હતું તીર્થંકરનું વર્ણન કરે, અને વર્ણન કોનું લખાણું? શરીરનું. તો અમે તેમ માન્ય, શરીરને આત્મા તો બે એક જ હોવા જોઈએ. તમે ટાઇટલ માર્યું તીર્થંકરની સ્તુતિ, અને એમાં લખ્યું બધું કે ભગવાનનું શરીર એટલે કાયા હતું જેમ ઋષભદેવની કેટલી હતી કાયા? 500 ધનુષ. બાહુબલીની 525 હતી. મહાવીર ભગવાનની 7 હતી. પછી વર્ણન કેવું આવે? 16 તીર્થંકર સુવર્ણ વર્ણના હોય છે, કોઈ બધા ગુલાબી કલરના, એવી રીતે સફેદ, એવી રીતે જુદા. તો વર્ણન આપ કોનું કરો છો? શરીરનું. અને એને સ્તુતિ કોની કહો છો? છે ને સિમંદરભા, સુવર્ણ વર્ણે સિમંદર ભગવાન છે. એમના માતા પિતાનું વર્ણન કરો. આ તો વર્ણન કોનું આવ્યું? આત્માનું આવ્યું કે શરીર સંબંધીનું આવ્યું? એમના શરીરનું તેજ એવું કે બધા સૂર્ય ચંદ્રોને પણ ઢાંકી દે, એમની વાણી આવી નીકળતી હોય, જાણે શું શબ્દ વાપરો છે? કર્ણમાં અમૃત નાખતા હોય એવી વાણી. સરસ એ વિષય આ આખો. આપણામાં ક્યાંક અંદરમાં આવો શંકા પ્રશ્ન હશે એનો આખો આવશે, અને એની જુદી જુદી દ્રષ્ટાંત આપીને આપણને કહેશે. પછી અંતે કહેશે તો પછી ભગવાનની સાચી સ્તુતિ કોને કહે? એ તો કયો હવે? ચાલો અમે બધું વાંચ્યું, એ બધું વાંચ્યું એ ખોટું ને? તો વાંચ્યું ભરે, શાસ્ત્રમાં લખ્યું એ ખોટું નથી. તને એની અભિપ્રાય, તને એની શીખતા વાંચતા તો આવડી ગયું, પણ એનો અભિપ્રાય સુધી પહોંચતા નથી. તો પછી 3 પ્રકારની સ્તુતિ આપીને બહુ સુંદર રીતે આખો એ પૂર્વરંગ પછી આખો પૂરો એ થતો હોય છે. આપણે હવે આપણા થોડા વિષય ઉપર આપણે આવી જઈએ. ક્યાં પહોંચ્યા હતા આપણે? હવે દ્રષ્ટાંત તો બહુ ચાલે છે ને સવાર હાંજ બધાય, દ્રષ્ટાંત જ પછી કંઈક અમને પછી શું થશે? શું 10 દિવસ પૂરા થશે પછી શું દ્રષ્ટાંત યાદ રહેશે ને? યાદ રહેશે ને, સિદ્ધાંત ભૂલાઈ જશે પણ દ્રષ્ટાંત એવું છે. કદાચ દ્રષ્ટાંત ભૂલી જાય, ચિંતા ન કરવી, સિદ્ધાંત યાદ રાખવાના છે. તો અહીંયા આપણે 8મો કળશ છે, 33મું પાનું છે. ફરીથી આ લઈએ આપણે. 33મું પાનું, 8મો કળશ, 13મી ગાથા પછીનું છે. આ રીતે નવ તત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, પહેલો શબ્દ નવ તત્વની વાત કેમ લીધી? 13મી ગાથામાં પણ એ જ વાત છે ને, ભૂતાળથી જાણેલ નવ તત્વ. પાંચ મહાભૂત તત્વ કેમ નહીં? પંચમહાભૂત તત્વ હોય છે ને, પૃથ્વી ને આકાશ ને પાણી ને અગ્નિ ને એવા કંઈક હોય છે બધા. તો એ બધા એની કેમ વાત ના લીધી? ભૂતાળથી જાણેલા નવ તત્વની કેમ વાત લીધી? અહીંયા પણ નવ તત્વમાં પછી ઘણા કાળથી ભલે અનાદિની લઈએ પણ નવ. જો અહીંયા આચાર્ય શું કહેવા માગે છે? આ જૈન નવ તત્વના ભેદો એ જૈન તત્વનો વ્યવહાર છે. હજી એમાં પણ જો તને ખબર ગરબડ છે અને યથાર્થપણે જ્ઞાન નથી તો એમાં છુપાયેલી આત્મજ્યોતિ સુધી પહોંચવાનો તો કોઈ પ્રશ્ન જ નહીં. જેમ ગુજરાતીમાં કહીએ, હજી આંગણામાં જ આવ્યો નથી તો ઘરમાં પ્રવેશવાનો ક્યાં પ્રશ્ન થયો? એમ અહીંયા જૈન દર્શન જે વર્ણન કરે છે કે વિશ્વ છે, વિશ્વ છે તો એની અંદર શું છે? દ્રવ્યથી જોઈએ તો છ દ્રવ્યથી છે એ રીતે, એ પણ અભેદપણે એને જ ભેદ કરીને કહીએ તો શું છે? ઉત્પાદ વય ધ્રુવ્ય છે. આવે છે ને વ્યાખ્યા, આવે છે ને વિશ્વ કોને કહે? છ દ્રવ્યના. તો છ દ્રવ્યમાં કોણ આવે? એક એક દ્રવ્યમાં એનું શું આવી જાય? એ દ્રવ્ય પદાર્થ આવી જાય, એના સ્વભાવ એટલે એના ગુણો આવી જાય અને એની પર્યાય. એ જ વાતને હજી બીજા શબ્દોમાં શું કહીએ? તત્વાસૂત્રમાં શું કીધું એના માટે? દ્રવ્ય છે, દ્રવ્યનું લક્ષણ શું છે? સત છે. અને સત કેવું હોય? ઉત્પાદ વય ધ્રુવયુક્ત. તો વિશ્વ એમાં દ્રવ્ય, દ્રવ્યને પણ ખુલ્લો કરીએ તો એમાંથી શું મળે? દ્રવ્ય ગુણ અને અને ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદ વય અને ધ્રુવ્ય. એના જ ઉપરથી વિસ્તાર કરીને કે જો ધ્રુવ્ય અથવા દ્રવ્ય હતું તો એના ટકનારા એવા એમાં ગુણ સાથે લઈને એને અહીંયા જીવ અને અજીવ બે તત્વો કીધા. આખી ક્રમથી જો લેવા જઈએ તો આ રીતે ક્રમ આવે. પણ આમાં શું થાય? છેલ્લે નવ તત્વો વિચારીએ પણ પહેલાંના આગળના સ્ટેપના નો જો સમજણ નહીં હોય કે વિશ્વ શું છે, એમાં દ્રવ્ય શું છે, દ્રવ્ય છે તેમાં ગુણ અને પર્યાય શું છે, એના ઉત્પાદ વય દ્રવ્ય શું છે, એ ક્રમસર હે ને થિયરમ્સમાં કેવી રીતે પ્રૂવ કરતા હોય? સ્ટેપ બાય સ્ટેપ હોય છે કે નહીં? એમ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આ અભ્યાસ કરવાનો. તો એ અહીંયા ક્યાં પહોંચ્યા કે ઉત્પાદ વય દ્રવ્ય અથવા દ્રવ્યગુણ પર્યાય છે. તો દ્રવ્યગુણ બેને અભેદ કરીને અહીંયા શું કીધા? દ્રવ્ય કીધા. જીવ અને અજીવ નવ તત્વની વાત ચાલે છે ને, તો જેમ છ દ્રવ્યો છે એમાં એક જીવ છે, બાકીના પાંચ અજીવ, તો એને અહીંયા દ્રવ્ય બે તત્વ તરીકે કીધા. અને બેના સંબંધમાં શું થાય છે? બદલાવ, જુદા જુદા પણું થાય છે, એનું નામ શું કહેવાય છે? પર્યાય. અથવા એનું નામ શું કહેવાય છે? ઉત્પાદ અને વ્યય. પર્યાયમાં ઉત્પાદ વ્યય કેવી રીતે આવે? કારણ કે પર્યાય કેવી છે? બદલતી છે. તો બદલવામાં એક પણું હોય કે મિનિમમ બે પણું તો હોય જ? બે પણું તો હોય જ છે ને. ઝઘડો એકમાં કરીએ કે બેમાં વચ્ચે થતો હોય? સંબંધ એકમાં હોય કે બેમાં હોય? અમે સંબંધ કર્યો છે તો કેવું છે? એક જ હોય ને. વ્યાપારમાં હંમેશા એક જ હોય ને? બે હોય વ્યાપારમાં? બે હોય. હા, એક દેનાર હોય ને એક લેનાર હોય, હોય છે ને એનું. એમ અહીંયા પણ એ બે પ્રકાર, પર્યાય કીધી તો બદલવું છે, તો એક ઉત્પન્ન થાય છે અને જે હતું તે જાય, નથી તે થાય છે અને છે તે જાય છે. તો નથી તે થાય તેનું નામ ઉત્પાદ છે, અને છે એ જાય છે એનું નામ વ્યય. અને બે વખતે એ જે ટકે છે એ દ્રવ્ય ગુણને શું કહેવાય? ધ્રુવ્ય. તો આ રીતે બે ધ્રુવ્ય રૂપે બે દ્રવ્ય કહી દીધા, જીવ અને અજીવ, અને એના સંબંધમાં પર્યાયો. તો હવે પર્યાયો કેવી થાય છે? ઉત્પાદ વય કેવા થાય છે? કે કોઈ શુદ્ધ પણ થાય છે અને કોઈ અશુદ્ધ પણ થાય છે. જેવી રીતે સંસાર છે તો અશુદ્ધ છે અને સિદ્ધ દશા છે તો શુદ્ધ છે. હવે બે અશુદ્ધતા અને શુદ્ધતા હજી કાંઈ એમ બેમાં યાદ આવે? એક બાજુ અશુદ્ધતા છે, એક બાજુ શુદ્ધતા છે. હજી કાંઈ ખ્યાલ આવે? કે જો આપણે અશુદ્ધતામાંથી શુદ્ધતામાં જવું છે તો વચ્ચેનો પ્રોસેસ, આ એનું નામ શું કહેવાય? મોક્ષ માર્ગ. શું છે? કોઈ પણ પ્રોસેસ હોય છે, કોઈ એક રો મટીરિયલ અને એક બાજુ ફિનિશિંગ, તો બે વચ્ચેનું શું હોય? પ્રોસેસનું હોય છે ને. તો પ્રોસેસમાં શું હોય? પ્યોરિટી કે ઇમ્પ્યોરિટી હોય? આગળ આવ્યું હતું ને સોનાનું શું આવ્યું હતું? 16 ઉત્કૃષ્ટ વર્ણમાલ જે છે એમ નહીં, એ પહેલાંની એક બે વલાણ જે થાય છે એની થતું હોય છે, એવી રીતે વચ્ચેનો પ્રોસેસનો. તો જે અશુદ્ધતા છે એનું નામ શું આપ્યું? આશ્રવ અને બંધ. અને વચ્ચેની પ્રોસેસનું છે એનું નામ શું આપ્યું? સંવર અને નિદ્રા. અને પૂર્ણતાનું શું નામ આપ્યું? કેટલું ન્યાયસર વિચારવા જેવું છે આપણે વિશે. ક્યારેય કોઈને ગુનો કર્યો છે, હવે ગુનો કર્યો છે તો એને સુખ દેવું, આવો પનિશમેન્ટ આપવું પડે કે નહીં? કે નહીં આપે ને? હા કે ના? હા, પણ એટલે શું? પણ ગવર્મેન્ટ આપે છે. અને જૈન દર્શનમાં છે વિપરીતતા કરશું મિથ્યો તો જરૂર પનિશમેન્ટ મળવાનું છે. તો શું કરું? પનિશમેન્ટ માટે શું? કોઈએ ગુનો કર્યો, હવે એને પનિશમેન્ટ કરવું છે તો શું કરવું? પહેલાં એને પકડશે તો બંધનમાં નાખશે, કોઈ જે હોય ગુનો જેને કરે પકડે તો ખરું કે નહીં? એમાં અહીંયા શું છે? આવવું અને રોકાવવું. આવવું એનું નામ શું છે? આશ્રવ. અને રોકાવવું એનું નામ શું છે? રાગ દ્વેષમાં કરીએ છીએ અને સંસારમાં અટકીએ છીએ. કર્મથી વિચાર કરીએ તો નવા કર્મો આવે છે, તો આવવાનું નામ શું છે? આશ્રવ છે. અને એક કર્મ થોડા ટાઈમ લઈને ત્યાં રોકાય છે તેનું નામ બંધ છે. છઢાળા મહિના માટે તો દ્રષ્ટાંત આપ્યું છે કે નહીં એના? તો હવે એનાથી શું કરવું છે? એનાથી શુદ્ધતા તરફ આપણે જવું છે તો શું કરવું પડશે? કે નવી અશુદ્ધતા ન આવે એના માટે શું કરીએ છીએ? પાળ બાંધીએ છીએ. છે ને, પાણી આવે છે એમાં તો શું કરીએ છીએ? એને પહેલાં શું કરીએ છીએ? રોકીએ છીએ એને. એને તો એ રોકવું છે, અશુદ્ધતાને રોકવું છે, તેનું નામ શું છે? સંવર છે. અને જે ઓલરેડી અશુદ્ધતા આવી ગઈ છે એને ટાળવું, એનું નામ શું છે? નિજરા છે. આપણે પ્રતિકરણમાં એટલા તો બોલીએ, જીવમાં થતા વિકારી ભાવોનું સ્વરૂપ છે. અને આ સંવરમાં શું બોલીએ છીએ? જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. અને નિજરા કોને કહેવાય? એક દેશ. સર્વદેશ જો અશુદ્ધતા ટળી જાય તો તેનું નામ તો મોક્ષ કહેવાય. એક દેશ એટલે અંશે પ્રવાસ. જો આ જ આખો ચારિત્રના માટેનો છે ને, કે ક્રમે કરીને આખો પ્રયાસ થાય. તો આ રીતે સુંદર રીતે સાત તત્વો પર્યાય રૂપના છે. એમાં પુણ્ય પાપ અલગ કરીએ તો એ સાત થાય છે પર્યાય રૂપના, અને બે દ્રવ્ય, અને એ રીતે આ નવ તત્વો થાય. આવી એક એક તત્વરૂપની પ્રોસેસ રૂપની તને અશુદ્ધતા. અને એ પણ છે, અશુદ્ધતા ક્યારે થશે? તેરમી ગાથામાં આપ્યું ને, થવા યોગ્ય અને કરનાર, એમ બે પ્રકાર કેમ લીધા? વિકારી પુણ્ય પાપ થવામાં, આશ્રવ થવામાં, બંધ સંબંધ. કારણ કે અશુદ્ધતા એકમાં નહીં, કોકના સંબંધમાં. અને કોકના સંબંધમાં અશુદ્ધતા થાય તો સંબંધ છૂટે છે, તો શુદ્ધતા થાય છે. કપડું એમને મેલું થશે, કાળો ડાક ક્યારે પડશે? કોલસાને અડશું તો, અને કલરને તાજો કલર હોય એને અડશું તો ડાક પડે છે. એમ અશુદ્ધતા કોયારે પણ બીજાના સંબંધમાં થાય. આ રીતે પહેલું જૈન દર્શનનો આ શું છે? પાયો છે પહેલો. વિશ્વ દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ અને સાત તત્વ અથવા નવ પદાર્થ, એ પહેલો જ્યાં શીખશું તો પછી એનાથી આગળની વાત આવે. તો અહીંયા પહેલું એટલું સિદ્ધ કરે છે, જૈનમાં આવ્યો છું, આવો અભ્યાસ કર્યો છે, તો પછી હવે શું કરવાનું છે? હવે એ નવના ભેદમાં અટકતો નહીં. અને એક આશ્ચર્યમાં પ્રશ્ન થાય છે, નવ તત્વમાં ઘણા કાળથી, એટલે કેટલા કાળથી? અનાદિ. અચ્છા, એનો અર્થ શું થયો? નવ તત્વોમાં અનાદિકાળથી આપણે અટક્યા છીએ ને, અટક્યા છીએ. કારણ કે આપણી પાસે મોક્ષ તત્વ છે. ના નહીં, ફરીથી, નવ તત્વ છે કે નહીં એમાં અટક્યા છીએ ને, તો મોક્ષ તત્વ આપણી પાસે છે ને. અચ્છા, મોક્ષ તત્વ નથી ને અટકી ગયા છે અહીંયા. એટલે કે નવ તત્વમાં, નવ તત્વોમાં ઘણા કાળ, નવ તત્વ તો છે ને, તો જ અટક્યા છે ને એમાં. સંવર નિદ્રા મોક્ષ છે ને આપણી પાસે. કલશ ટીકામાં રાજમલજીએ લખ્યું છે નવ તત્વનો અનાદિ, નવ તત્વનો અનુભવ, એના મિથ્યાત્વ લખ્યું છે. તો નવ તત્વ છે કે નહીં આપણે અનુભવ છે ને? નવ તત્વ એટલે અહીંયા જે યથાર્થ રૂપના સંવર નિદ્રા મોક્ષ નથી, અહીંયા એ સંબંધીના વિકલ્પ સાથે ગુરુદેવ શું લેશે? જેમ સંવર એટલે શું? આશ્રવનું આવવું. તો આપણી પાસે શુભ રાગ હશે ત્યારે એવા પાપના આશ્રવ પ્રકૃતિ કર્મ નહીં આવે, અને જ્યારે વાયસે વર્ષા પાપના કરશો તો નહીં આવે. તો જેટલા નથી આવતા એ અપેક્ષા એનું નામ શું કીધું? સંવર કીધું. પ્રકૃતિ બધી જ આવે છે, બધા કર્મને બધા પ્રકાર 148 આવે છે આપણી પાસે. અમુક તો નથી જ આવતી, પુણ્ય હોય તો પાપની નેરી તો ન આવે, એનું નામ શું કહેવાય છે? એ જાતનો અનાદિનો મૂળ મોક્ષ માર્ગનો નહીં. અને નિજરા નિજરા થાય છે એ તો બોલીએ જ છીએ ને, કેવી કહેવાય થાય છે? કેવી થઈ જાય છે? અકામ નિજરા થાય છે, અને બીજી સવિપાક નિજરા એ થાય છે. અને મોક્ષ એટલે, મોક્ષ એટલે સંપૂર્ણ કર્મ ન હોય ને, કર્મ ન હોય ને, સંપૂર્ણ કાળ નાખો કર્મ, તો આપણને તીર્થંકર પ્રકૃતિ બંધાતી જ નથી. તો એટલી જેટલી નથી બંધાતી એ અપેક્ષાએ, તો આ રીતે બાકી અનાદિના કાંઈ સાચા સંવર નિજરામ મોક્ષ તત્વો નથી. જેમ આપણી પાસે ક્ષોભ સંભાવ છે કે નહીં, તો ક્ષોભ સંભાવ કેવો છે, બંધરૂપ છે કે મોક્ષ માર્ગરૂપ છે? અહીંયા હમણાં 300 જ ગાથા ચાલી ને શ્રી સનાચારદેવની, તેમાં આવ્યું હતું ને કે મોક્ષનું કારણ કોણ છે, તો શું દેખાડ્યું હતું? મોક્ષનું કારણ કોણ છે? કારણ પરમાત્મા છે ને. ફરીથી 320 ગાથા જય સેનાચાર્યદેવની ટીકા, મોક્ષનું કારણ કોને બતાવ્યું? બહુ દિવસ નથી ગયા ને, હમણાં ચાલતા, હમણાં સુધી ચાલતા હતા ને, શું બતાવ્યું એમાં? જો નિયમસારની શૈલી જુદી છે, નિયમસારમાં જ્યાં જોશો ત્યાં જે કાર્ય, જે કાર્ય પછી પરમાત્મા, કાર્ય સમયસાર લો, એ બધાનું કારણ કોને કીધું છે? ત્રિકાળી કારણ પરમાત્માને, ત્રિકાળી દ્રવ્યને. એનો અર્થ શું કર્યો? કોણ આશ્રયભૂત તત્વ છે એની વાત. કાર્ય નિયમને, કારણ નિયમને બધા આવે છે કે નહીં, તો એમાં આશ્રયભૂત તત્વની વાત. અહીંયા જે 320 ગાથામાં વાત લીધી કોને બતાવે છે? કે પોતાનો ત્રિકાળી નાયક ભગવાન આત્મા તો કેવો છે? નિષ્ક્રિય છે. એમાં આવ્યું હતું કારણ અને પરિણામથી ભિન્ન છે. બંધ મોક્ષના પછી બીજા બે ક્યા? ઉદય અને નિજરા, ચાર બાર પ્રકાર આવતા હતા, જેમાં નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી હેદક. કોણ? કર્મોદય, નિજરા, બંધ અને મોક્ષ. તો ચારેયના પરિણામ અને ચારેયની કારણ એને હુંથી રહીત હું કેવો છું? નિષ્ક્રિય તત્વ. તો કોણ મોક્ષનું કારણ કોણ છે? તેમાં ત્રણ આપ્યા હશે, ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ અને ક્ષાય. તો ક્ષાયોપસમિક ભાવ કોનું કારણ છે? મોક્ષનું. અને આપણી પાસે ક્ષાયોપસમિક ભાવ છે કે નથી? કેમ, જ્ઞાનનો ક્ષોપસમ ભાવ છે, દર્શનનો છે અને વીર્યનો છે કે નહીં? તો આપણી પાસે મોક્ષનું કારણ તો એમ નથી તો કેમ નથી? બધું આટલું પ્રૂવ કર્યા પછી કે હવે નથી. જો આ બધી શૈલી સમજવી પડશે. એક ક્ષાયોપસમિક ભાવ, એક સામાન્ય અનાદિનો, અનાદિનો કોને હોય? જીવ માત્ર, એટલે સંસારી લેવા પાછા. જીવ માત્રમાં સંસારીમાં પાછા એક્ઝેક્ટ લેવા હોય તો જેવા જે શેમાં હોય છે? ક્ષયોપસમિક ભાવ એટલે કે આચ્છાદિત જ્ઞાન છે, જેને 12મા ગુણસ્થાન સુધી, જેને કેવું છે? આચ્છાદિત જ્ઞાન છે. એને ક્ષયોપસમ, નિત્ય નિગોદનો જીવ હોય તો પણ એનું જ્ઞાન ખીલેલું, એનું નામ શું કહેવાય? ક્ષયોપસમ કહેવાય. તો એવું એક સામાન્ય જ્ઞાન તો હોય જ છે, ન હોય તો તે તો જડ થઈ જાય. જે છદ્મસ્થ અવસ્થામાં છે, 12મા ગુણસ્થાન જે આચ્છાદિતમાં છે ત્યાં હશે. પણ એક એવું છે, એક સામાન્ય બધા, અને એક એવું છે કે જે મોક્ષ માર્ગરૂપનું પણમન, અને એટલા માટે એનું નામ ભાવશ્રુત જ્ઞાન કહેવાય, જેનું નામ સુમતિ અને સુશ્રુતને સુઅવધિ કહેવાય. તો એટલે આ રીતે જ્યાં જ્યાં જે શૈલી પ્રકારની હોય છે એ પ્રકારે સમજી લેવું. શબ્દો એકને એક લાગતા હોય પણ એના ભાવોમાં એ ફરે. તો અહીંયા આપણે તો આ વાત લેવી હતી કે અહીંયા 9 તત્વ એક એટલા માટે લેવું છે કે અહીંયા પહેલું આનો પણ હજી જો સ્વીકાર નથી, આમાં પણ હજી ન માને એવા કાંઈ છે જ નહીં. આપણે તો બધા કહેવા છીએ ભગવાનના અંશો છે ને બધા, આપણે બધું એક મહા જેમ હતું ને, એકદમ આખું અગ્નિનું મહા હતું, એમાંથી એક તણખો બહાર નીકળો એટલે આપણે અહીંયા આવ્યા. હવે ભગવાન પ્રત્યે ભક્તિ કરશું તો પાછા કેવા થઈશું? એમાં એકાકાર થઈ જશું. એવી જેને છે એની તો અહીંયા ગણતરી પણ નથી લીધી. યથાર્થપણે અંતરંગ સ્વરૂપ નહીં, બહારમાં પણ એ 9 તત્વો છે, દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય. હવે એમાં શું થયા છે? આપણે શું થઈ ગયું? ભૂલ શું કરી છે? 9ના ભેદમાં અટકીને વિકલ્પો જ ઊભા થઈ ગયા. હવે એમાં કે છે, એમાં એ 9 તત્વોમાં ઘણા કાળથી, એટલે કે અનાદિથી પહેલેથી જ આવ્યું છે, પહેલેથી જ આવ્યું છે, પહેલેથી જ છે ને. આવું ક્યાં સુધી રહેશે? છેવટ સુધી, પહેલેથી છે ને છેલ્લા સુધી રહેશે. અનાદિમાં પહેલું નથી તો અનાદિ છુપાયેલી. હવે છુપાયેલીનો અર્થ છુપાઈ ગયો નહીં, નાના હશે ત્યારે ઓલું છુપાયેલું રમતા હોય છે ને, જે કાંઈ રમતા હોય, તો એનો અર્થ શું છે? છુપાયેલું, ખોવાયેલું, મુકાયેલું એ બધાના શું અર્થ હોય છે? દરેકમાં હૈયાતી છે, પણ આપણને એનું જ્ઞાન નથી. બહુ જ જીવનમાં કરવું, આપણને જ્ઞાનના અભાવમાં વસ્તુનો અભાવ માની એ વિપરીતતા છે. પોતાને ખબર નથી એટલે વસ્તુ નથી એવું તો ક્યાંથી આવ્યું? પણ શું થાય, પોતાની હીનતાને તો કોઈ દી સ્વીકારવા જ તૈયાર નથી. ઘણા કે મને ખબર નથી એટલે જાણે કોઈને, અરે તને મને ખબર નથી એટલે જગતમાં નથી એવું કહેવા માટે છૂટ છે. તું કહેજે, પણ ક્યારે? તને વિશ્વનું જ્ઞાન થઈ જાય પછી કહેજે કે વિશ્વમાં મને નથી દેખાણું એટલે નથી. એક તો અધૂરું જ્ઞાન છે, અધૂરામાં વિપરીત જ્ઞાન છે, અને કે મને નથી ખબર એટલે જ નથી દેખાવા. જીવનમાં પોતાના અજ્ઞાનની અગ્રતા કરીશ નહીં, ક્યારે અધિકાઈ કરીશ નહીં. તો અહીંયા એ નવ તત્વો છે, પણ એ આપણા જ્ઞાનમાં અહીંયા નથી. એમાં કોણ છુપાયેલ છે? એમાં છુપાયેલી આ આત્મા. જો ફરીથી શબ્દ કયો વાપરો, છુપાયેલી અને પાછો આ. છુપાયેલું શું દેખાડે છે? છુપાયેલું શું દેખાડે છે? જ્ઞાનનો અભાવ. અસ્તિત્વ છે પણ જ્ઞાનનો. અને આ શબ્દ કોને દેખાડે છે? તમે હમણાં કહો છો તો આ એટલે છુપાયેલું છે, ને પાછું કે આ એટલે આમ જાણે સામે, નજર સામે હોય, પ્રત્યક્ષ હોય એવી રીતે છે. જો આમાં શબ્દ સંસ્કૃતમાં પણ છે ને, ઇદમ, ઇદમ, ઇદમ એટલે આ. આમ સામે હોય ને, કોઈની આંગળી ચીંધીને કહે ને. જો આચાર્યદેવ કહે છે કે તે જોયું નથી એટલે તારા માટે છુપાયેલું ભલે રહ્યું, અમારા માટે તો આ છે, અમને તે પ્રત્યક્ષ દેખાય છે. તારા માટે કેવું છે? કારણ કે તું ક્યાં અટક્યો છો? નવ તત્વના ભેદમાં આટો છે. એટલે તારા માટે કેવી છે? એકરૂપ ચૈતન્ય હતી કેવી થઈ ગઈ છે, છુપાયેલી. અમારા માટે તો કેવી છે? આ રહ્યો. ક્યારે એમ થાય છે? આપણું નામ સ્કૂલમાં ને એમાં બોલતા તો આપણે શું કહેતા? આમ એટેન્ડન્સ, એટેન્ડન્સ પૂરે ને, યસ સર, કે જે કાંઈ બધું જે બોલતા આ રહ્યો એમ. અથવા આપણા કુટુંબ મેળો હોય એમાં કે ઓલો ક્યાંય ગયો અને આપણે ત્યાં બેઠા હોય તો કેટલું ધીરે બોલીએ ને, કદાચ નહીં જોરથી બોલીએ, જોરથી બોલીએ કેમ ખબર નહીં. ત્યાં તો આમ જોશ છે, પોતાના અસ્તિત્વનો એવો દ્રઢતાથી સ્વીકાર છે, આ રહ્યો હું, આ રહ્યો એમ. ક્યારેય પણ અંતરંગની પણતીમાં એવો ભાવ જાગ્રત થયો, હું આ રહ્યો જ્ઞાયક, આ હું આત્મજ્યોતિ સ્વરૂપ આત્મા છું. અરે એકવાર અંતરનો હકાર આવશે ને, એની ગુરુદેવજી શું કહેતા? હકાર આવી હા પાડી તો હાલત થઈ જશે, અને જો ના પાડીશ તો ક્યાં ચાલ્યો જાય? જ્યાંથી બહાર નીકળવું અનંત કાળે દુર્લભ થશે એવી દશામાં જાય. ક્યારે પણ ક્ષોભસમની હિંતા હો, પણ સત્યનો નકાર કરીશ નહીં ક્યારે. જે વસ્તુ સ્વરૂપ આચાર્યોએ કહ્યું છે, જ્ઞાનીઓ સમજાવે છે, પોતાના કદાચ તર્કમાં, અનુમાન જ્ઞાનમાં ન બેસે, એનો ક્યારેય પણ નકાર કે નિષેધ લાવીશ નહીં. તો છુપાયેલી છે, છતાં એ કેવી છે? આ એકદમ આ આત્મજ્યોતિને. હવે દ્રષ્ટાંત જે આપણે લેવું હતું, બારમી ગાથામાં જે થોડી રીતે તો આવી ગયું છે, જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલ, વર્ણોનો જેમ એ કેવું હતું? સુવર્ણ કેવું આવ્યું? ખાણમાંથી કેવું આવ્યું? સુવર્ણ પાષાણ, ખ્યાલ આવી ગયો ને. તો એ કેવું હતું? એકદમ પ્યોર હતું કે અશુદ્ધ હતું? અશુદ્ધ હતું, મલિન હતું. એનો અર્થ શું થયો? એમાં બીજી ધાતુઓ ભેળસેળ હતી. તો બીજી ધાતુઓ ભેળસેળવાળી હતી, તો સોનીએ કર્યું, હવે તો મારે શું કરવું છે? એને 100 ટચનું સોનું કરવું, તો શેમાં નાખે છે? અગ્નિમાં નાખે. તો જે સોનું છે એની તો પીળા જાતની જે પ્રકાશ જ્યોત, અને બીજા ધાતુ છે એની બીજી જાતનો રંગ આવે છે. તો એને શબ્દ શું આપ્યો છે? વર્ણોનો સમૂહ. શું છે એ? જુદો જુદો છે, એમાં બીજી ધાતુઓ ફેલાયેલી છે, તેને અગ્નિનો તાપ દેતા જુદા જુદા વર્ણનો સમૂહ. પણ સોનીની નજર ક્યાં હોય છે એ જાણી લે છે ગુરુદેવ. એની સિવાયનો બીજો દ્રષ્ટાંત આપતા, જ્યાં પણ સોનીની દુકાન હોય ને ત્યાં 12માં ધૂળ ધોયા કહેવાય. આવું બધું ક્યાં બધું દેશ મારી આવે તો ખબર પડે, ધૂળ ધોયા ન સાંભળવું પણ નહીં હોય. ઓલો સોની હોય ને એનું કામ કરતો હોય, એમાંથી સોનાની થોડીક રજકણ રજ ઉડી હોય બહાર, દુકાનની બહાર હોય, તે દુકાન બંધ ને એવું બધું હોય ને, તો ધૂળ ધોયાને કહેવાય. એ શું ભેગું કરે? ધૂળ ભેગી કરે. એમાં એને શું કેવી રીતે ખબર પડતી હશે? કે આ સોનાની રજ કે સાથે કદાચ બંગડી હોય, કાચની, પીળા રંગની પણ હોય, એ બધી હોય, ચમકે તો બે ચમકે, એ કેવી રીતે નક્કી કરતા હશે કે આ જે છે એને થપ્પો મારે તો જે કાચનું હોય ને આમ થોડું હલકું હોય એ કેવું છે ઉછળીને બહાર નીકળી જાય, અને ઓલું જે સોનાની રજો હોય એ ત્યાં રહી જાય. તો એમ અહીંયા એ નવ તત્વો છે એને ભેળસેળ કરીને માનીએ છીએ, પણ જે જ્ઞાની છે એ કેવું છે જુદા જુદા વર્ણોમાં જેમ સોની સોનાને ગોતી કાઢે છે, ધૂળ ધયા આ બધામાંથી જેમ સોનાની રજને જુદું પાડી લે છે, એવી રીતે એ સમવર્ણોના સમૂહમાં હવે કેવું છે છુપાયેલી, જેમ ઓલામાં દર હતો ને છુપાયેલી આત્મજ્યોતિ, એમ છુપાયેલી. કહેવાનું હેતુ શું છે, કેવું છે સોનું ક્યાં હતું, સો ટચનું સોનું ક્યાં હતું, શેમાં હતું, ઓલા અગ્નિમાં હતું કે ઓલા સાધન જે કાંઈ હોય બહાર કાઢવાના સાધન શેમાં હતું, એ સુવર્ણ પાષાણમાં જ હતું, પણ એની સાથે બીજા ભેળસેળ હતું એટલે આપણને દેખાતું નહોતું, અને એનો ઉપાય કર્યો તો એમાંથી જ હતું એમાંથી આવે, અંધપાષાણમાંથી ક્યારેય નહીં આવે. અને એના માટેનો બહુ સુંદર દ્રષ્ટાંત ગુરુદેવનો, ફેમસ જેને કહીએ લિંડી પીપરનું દ્રષ્ટાંત, સૌથી સુંદર એકદમ એક્ઝેક્ટ. અને ગુરુદેવસિંહ યાત્રામાં ગયેલા ત્યારે ક્યાંક જોયું હતું નહીં લિંડી પીપરના, ક્યાં જોયા હતા એને, ચંપાપુરીમાં એના વેલ હતા બધા એના, ત્યારે ગુરુદેવ દેખાડ્યું જો આપણે લિંડી પીપરનો જે દ્રષ્ટાંત આપીએ એવી છે. લિંડી પીપર બારમાં કેવી દેખાતી હોય છે, સેજ કાળાસો હોય, ચાખીએ તો થોડીક તીખાશ હોય, પણ એને શું કરે છે ઘસે છે ઘૂંટે છે, તો એમાંથી શું થાય છે એ જે લીલો રંગ અંદરમાં હતો દેખાતો નહોતો એ લીલો ટોટલી રંગ દેખાય, અને ખોડી થોડી તીખાશ હતી એની બદલે પૂર્ણ. હવે વિચાર કરીએ લીલો રંગ, મહેંદી પણ હોય છે ને, મહેંદી આમ કેવી રીતે બહારમાં લીલી હોય ને, પછી એને ઘસે તો લીલો રંગ બહાર આવે છે ને, પાકું કહેવાનું આ બધું નહીં એ ખબર ન હોય ને આપણને ખબર હોય ને કે એ ક્યાંથી આવ્યો, લીલી દેખાતી હતી એમાંથી રંગ ક્યાંથી આવ્યો, એ જીવનમાં આવી ભૂલ ક્યારેય કરતા નથી. ગેળું ખાવું છે તો ક્યારે લીંબુ માગતા નથી, કેમ નથી માગતા, મરચું કેમ નથી માગતા, કારેલા કેમ નથી માગતા, કેમ નથી માગતા, કેમ નથી માગતા, નેચરલ છે. નેચરલ શું, પરિચય એવો કરી લીધો છે કે ઊંઘમાં ભૂલ નથી કરતા, એમ અહીંયા તત્વનો એવો પરિચય કરવો છે કે ભૂલ ન થાય. તો એ અહીંયા આપણને કે લિંડી પેપરમાં એમાં છે એમાંથી આવે છે, તો અહીંયા આખી જે છુપાયેલી છે આની અંદર નવ તત્વમાં એ આવી રીતે જે સુવર્ણ પાષાણ છે એમાં અગ્નિ દેતા એમાં અંદરમાં સુવર્ણ છે એ છુપાયેલું એકાકાર સુવર્ણ. ઓલું કેવું હતું ત્યાં અશુદ્ધ હતું, એમાં બીજી ધાતુ હતી, પણ હવે જ્યાં અગ્નિ આપ્યું તો હવે કેવું દેખાય છે એકાકાર. એકાકાર એટલે એક સ્વરૂપ. હવે બધી ધાતુઓ હતી બધી અશુદ્ધ હતી એ બધું એ છૂટી જાય, તો એકાકાર સુવર્ણ બહાર કાઢે છે એટલે કે હવે એની પ્રાપ્તિ કરે છે. ખાણમાંથી અશુદ્ધ આવ્યું, એને અગ્નિનો તાપ દીધો તો બીજા એની અશુદ્ધતા હતી ધાતુ એ નીકળી જાય અને એકાકાર સુવર્ણની પ્રાપ્તિ થાય છે. એમ શુદ્ધ નહીંથી બહાર કાઢી, કોને બહાર કાઢી, આત્મજ્યોતિષ ક્યાંથી બહાર કાઢી, નવ તત્વમાં છુપાયેલી, નવ તત્વમાં છુપાયેલી હતી એને હવે આત્મજ્યોતિને બહાર કાઢી. એનું સાધન શું, શુદ્ધ નહીં. તો પ્રશ્ન થયો શુદ્ધ નહીં કોને કહેવાય, ચૌદમી ગાથા વાંચી લેજે કે શુદ્ધ નહીં કોને કહેવાય, જે આત્માને કેવું જાણે, ફરીથી બહુ સિમ્પલ, શુદ્ધ નહીં કેવા આત્માને જાણે, શુદ્ધ ને કે અશુદ્ધ ને, શુદ્ધ નહીં કોને કહેવાય, જે આત્માને અશુદ્ધ જાણે કે શુદ્ધ જાણે, અરે નામ શુદ્ધ નહીં છે તો કેવું જાણે શુદ્ધ આત્મા, તો શુદ્ધ આત્મા કેવો છે કે અબધ સ્પષ્ટ. જો આવી ગયો પ્રશ્ન, ક્યારનો હતો શુદ્ધાત્મા, કઈ ગાથાથી શુદ્ધાત્માનો પ્રશ્ન હતો, છઠ્ઠી ગાથાથી શરૂ કરી, એવો શુદ્ધાત્મા તો જો જુદા જુદા રીતે જવાબ આપ આચાર્યદેવ આપતા, છઠ્ઠી સાતમીમાં આવ્યો પર્યાય ભેદથી અને ગુણભેદ, સાત અને આઠમી, છ અને સાતમી ગાથા, એ જ વાતને આગળ ક્યાં આપી? અગિયારમી ગાથામાં, શુદ્ધ નહીં ભૂતાર છે. અહીંયા તેરમી ગાથામાં શું આપ્યું? નવ તત્વથી રહીત. અને એ જ વાતને ચૌદમી ગાથામાં કહે છે, બદ્ધ સ્પષ્ટ આદિ રહીત એ શુદ્ધાત્મા. તો એ બહાર કાઢીને પ્રગટ કરવામાં આવી. પ્રગટ કરવામાં એટલે હવે એનો પ્રગટ અનુભવ થયો. બહાર કાઢી એટલે કે નવ તત્વના ભેદથી શુદ્ધાત્માની અનુભવ થઈ. માટે હવે હે ભવ્ય જીવો, ફરીથી બે શબ્દ, ક્યાં બે? માટે અને હવે. શું માટે અને હવે? આવી પ્રોસેસ દેખાડી દીધી, તારી પાસે રીત આવી ગઈ, હવે કોની રાહ જોવે છે? માટે ઠીક, ઓલામાં આપણે પ્રૂવ કરીએ ત્યારે છેલ્લે લખે નાવ ધેર ફોર એવું કરીને, તો અહીંયા શબ્દ શું આપ્યું? માટે અને હવે. અહીંયા સુધી પ્રોસેસ દેખાડ્યું. શું પ્રોસેસ દેખાડ્યું? કે નવ તત્વો છે, નવ તત્વના ભેદ પણ ત્યાં છે, પણ હવે એમાંથી તારે કોને છૂટું પાડવાનું છે? આત્મજ્યોતિ એમાં જ છે, કેના દ્વારા પાડવાની છે? શું આ શું આવી ગયું? પ્રોસેસ આવી ગઈ. આજે આપણને કોઈને પાણીમાંથી સોનું બનાવવાની એક વિધિની બુક આપી, બહુ રિયલ છે આ બધી. તો આપણે શું કરશું? બુક આપી દીધી, હવે હવે શું કરશું? ટાઈમ મળશે ત્યારે એ પ્રોસેસ કરશું, વાંચશું, હા વિચારશું, ઘણું બધું કરશું ને, વાંચશું પછી વિચારશું પછી કરવું હશે, એમાંય ફ્રી ટાઈમ હશે ત્યારે કરશું ને બધું. નહીં, બધું બોલવામાં સહેલું છે. તો અહીંયા આપણને આ પરમાગમ અથવા ગુરુદેશીએ શેની વિધિની બુક આપણને શાસ્ત્ર દેખાડ્યું છે? પામરમાંથી પરમાત્મા, ભક્તમાંથી ભગવાન થવાય એની વિધિની આપણને વાત બતાવી, અને આપણને એનો વાંચવાનો અભ્યાસ કરવાનું પણ મન ન થાય તો સમજવું, મને જીનવાણીની મહિમા નથી આવી. જેને માતા સમાન કહીને જેનું બહુમાન થવું જોઈએ, અરે મને આત્માની વાત ગમતી નથી તો આત્મા ક્યારે ગમશે? અને આત્મા ગમતો નથી તો આત્મા પ્રાપ્ત ક્યારે થશે? અને આત્મા પ્રાપ્ત નહીં થાય તો પૂર્ણતા ક્યારે પામશો? તો આવી જીનવાણીનો આપણે અંતરંગ રૂચિપૂર્વક નિરંતર અભ્યાસ કરવા.
સહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદે સોદ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ચાર ઘાતી, ચાર અઘાતી, અષ્ટકર્મનો ક્ષય કરી સિદ્ધપદને પ્રાપ્ત થયા છે એવા વર્તમાન ચોવીસીના ઋષભાજી મહારાજ પર 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અરિહંત પદને પ્રાપ્ત થયા છે એવા વિધિ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસણમાં શોભ્યમાન સિમંદરાદી અજિત વેરે પર્યંત વિશ્વવિરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસર પીણી સમયે ધ્રુવધામની ધક્તિ ધૂણી દખાવનાર અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. દિન મુખોદભવિત પરમ વિત્રાક્ષર દાતા નિત્ય બોધક પરમાગમ સમયસાર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. સદૈવ વિધિનો પ્રવાસ કરી સિમંદ્ર ગાનાર રૂડા સંદેશા ભરત ક્ષેત્રમાં લાવનાર, ભરત ક્ષેત્રમાં સુતની પ્રતિષ્ઠા કરનાર અનંત અનંત રૂપારી ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ આદિ સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. આમ ભક્તોને જીનવાણી માતાના ઊંડા અને ગહન રસો સમજાવનાર પુરુષાર્થ પ્રેરણામૂર્તિ શ્રી કહાન ગુરુ દેવનો જય હો. કહન ગુરુ મહિમા પ્રકાશક પ્રસન્નમૂર્તિ ધન્યવાદ તારા પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા એવા પરમ કૃપાળુ દેવ આજે સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જય હો. વિતરાગતા પોષક પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસ કે લિયે જિન વાણી મા કો વંદના સત બાર હે. બોલો દ્વાદશાંગી સમસ્ત જિન વાણી માતનો જય.